એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો યજમાન. ચાલો આજે જ્ઞાનની સફરમાં આગળ વધીએ.
અને હું છું આપની સાથી વિચારક. આજનો વિષય ખરેખર રસપ્રદ છે, તો તૈયાર થઈ જાઓ.
હા, આજે આપણે જે શબ્દની વાત કરવાના છીએ, ડીકન્સ્ટ્રક્શન અથવા કહીએ કે વિનિર્માણ, એ સાંભળીને કદાચ એમ થાય કે આ કંઈક બહુ અઘરું હશે.
લાગે એવું,
પણ ખરેખર એવું નથી. પણ જુઓ, આજનો જે સમય છે ને, ડિજિટલ યુગ, જ્યાં સાચી માહિતી કઈ અને ખોટી કઈ એ સમજવું મુશ્કેલ થતું જાય છે, ત્યાં આ વિચાર ડીકન્સ્ટ્રક્શન ખરેખર બહુ કામનો છે. આપણે વાત કરીશું ડેવિડ જે ગંકેલના પુસ્તક ડીકન્સ્ટ્રક્શનના આધારે.
બરાબર. અને પેલી જે સામાન્ય છાપ છે ને કે ડીકન્સ્ટ્રક્શન એટલે બધું તોડી નાખવું, બધું નકામું છે, શૂન્યવાદ છે,
હા એ જ,
તો ગંકેલનું પુસ્તક બરાબર એ જ ગેરસમજને નિશાન બનાવે છે. એ સમજાવે છે કે આ વિચાર વાસ્તવમાં કેટલો ઉપયોગી છે. આપણી ભાષા, આપણી ટેકનોલોજી, આપણી આસપાસની દુનિયામાં જે છુપાયેલા અર્થો છે, જે સત્તાના માળખા છે, એને સમજવા માટે.
તો સૌથી પહેલા એ જ જાણીએ કે આ ડેવિડ જે ગંકેલ કોણ છે. મતલબ એક ટેકનોલોજીના પ્રોફેસર આ ફિલોસોફીના વિષય પર કેમ લખી રહ્યા છે?
હા, એ જાણવું જરૂરી છે. જુઓ, ડેવિડ ગંકેલ એ નોર્ધન ઇલિનોઇઝ યુનિવર્સિટીમાં કમ્યુનિકેશન ટેકનોલોજીના પ્રોફેસર છે. એમની ખાસિયત જ એ છે કે તેઓ ટેકનોલોજીના ફિલોસોફિકલ અને નૈતિક પાસાઓ પર ધ્યાન આપે છે.
અચ્છા, એટલે કે એઆઈ, રોબોટિક્સ, સાયબર કલ્ચર એ બધું.
બરાબર. નવું મીડિયા, સાયબર કલ્ચર, આ બધા પર એમના વિચારો છે. એટલે એ કોઈ પરંપરાગત સાહિત્યના સિદ્ધાંતકાર નથી જે સામાન્ય રીતે ડીકન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા હોય છે.
ઓ, એટલે એમનો દ્રષ્ટિકોણ થોડો અલગ હશે.
ચોક્કસ. અને એ જ તો એમની ખાસ વાત છે. એ ડીકન્સ્ટ્રક્શન જેવા આમ જુઓ તો જટિલ ફિલોસોફિકલ સાધનને સીધું જ આજના ટેકનોલોજીના પ્રશ્નો પર લાગુ પાડે છે.
જેમ કે
એઆઈ, વર્ચ્યુઅલ રિયાલિટી, સોશિયલ મીડિયા, આ બધી ટેકનોલોજી આપણા માનવ હોવાના ખ્યાલને કેવી રીતે બદલી રહી છે, વાસ્તવિકતા એટલે શું એની આપણી સમજ કેવી રીતે બદલાઈ રહી છે. ગંકેલ આ બે દુનિયા, ફિલોસોફી અને ટેકનોલોજી, એની વચ્ચે એક પુલ બનાવે છે.
આ ખરેખર રસપ્રદ છે. તો પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ શું છે? ગંકેલ કહેવા શું માંગે છે?
એમનો મુખ્ય હેતુ એ છે કે ડીકન્સ્ટ્રક્શનની જે ખોટી છાપ ઊભી થઈ છે ને, કે એ બધું નષ્ટ કરી દે છે, એ શૂન્યવાદી છે.
હા, એ જ, નેગેટિવિટી.
બસ એ છાપને દૂર કરવી. ગંકેલ એને 21મી સદી માટે એકદમ સખત, પોઝિટિવ અને બહુ જ સુસંગત વિશ્લેષણ પદ્ધતિ તરીકે રજૂ કરે છે.
એટલે કે અર્થને તોડવાની નહીં, પણ અર્થને સમજવાની વાત છે.
બિલકુલ. ડીકન્સ્ટ્રક્શન એમ નથી કહેતું કે કોઈ અર્થ જ નથી. એ તો એ પૂછે છે કે અર્થ બને છે કેવી રીતે, એની આખી પ્રક્રિયા શું છે. એ કોઈ પણ લખાણ હોય, કોઈ વિચાર હોય કે કોઈ ટેકનોલોજી હોય, એની અંદર ઊંડા ઉતરીને જોવાનું શીખવે છે.
શું જોવાનું?
કે ભાઈ, આમાં કઈ ધારણાઓ છુપાયેલી છે, કયા વિરોધાભાસો છે અંદર, કયા પાવર સ્ટ્રક્ચર એટલે કે સત્તાના માળખા કામ કરી રહ્યા છે. એ બતાવે છે કે અર્થ ક્યારે એક નથી હોતો, સ્થિર નથી હોતો.
પુસ્તક આખી વાત કઈ રીતે સમજાવે છે? એની સફર કેવી છે?
પુસ્તક બહુ વ્યવસ્થિત રીતે આગળ વધે છે. પહેલાં તો એ ડીકન્સ્ટ્રક્શન વિશેની સામાન્ય ગેરસમજો દૂર કરે છે. પછી એના ફિલોસોફિકલ મૂળ, જેમ કે પ્લેટો, સોસુર, હેડેગર, એમના વિચારોમાંથી ડેરિડાએ આ વિચાર કેવી રીતે વિકસાવ્યો એની ટૂંકમાં વાત કરે છે.
ઓકે.
પછી એ મુખ્યત્વે એની કાર્યપદ્ધતિ પર આવે છે, એટલે કે ડીકન્સ્ટ્રક્શન કરવું કેવી રીતે, એના ટૂલ્સ કયા છે, અને છેલ્લે જે સૌથી મહત્વનું છે, એ આ પદ્ધતિને આજના સમયના મુદ્દાઓ પર લાગુ કરે છે.
ટેકનોલોજીવાળા મુદ્દાઓ પર?
હા, એઆઈ, ઓનલાઈન આઇડેન્ટિટી, મીડિયા એથિક્સ, આ બધા પર.
અને આ પુસ્તક કોના માટે છે? કોણે વાંચવું ગમે?
જુઓ, આ પુસ્તક ખરેખર તો કોઈ પણ વ્યક્તિ માટે છે જે સરળ ભાષામાં સમજવા માગે છે કે ડીકન્સ્ટ્રક્શન શું છે અને આજે એ કેમ મહત્વનું છે. પછી એ સ્ટુડન્ટ હોય, રિસર્ચર હોય, કે પછી બસ જાણવાની ઈચ્છા રાખનાર કોઈ પણ વાચક. અને આ એમઆઈટી પ્રેસની એસેન્શિયલ નોલેજ સિરીઝનો ભાગ છે, જેમનો હેતુ જ જટિલ વિષયોને સહેલા બનાવવાનો છે.
સરસ. તો ચાલો હવે સીધા મુખ્ય મુદ્દા પર જ આવીએ. જો ડીકન્સ્ટ્રક્શન તોડફોડ કે શૂન્યવાદ નથી તો પછી એ છે શું?
ગનકેલ બહુ જ સરસ રીતે સમજાવે છે, એ નાશ નથી પણ વિઘટન છે, ડિસ્ટ્રક્શન નહીં, ડિસમેન્ટલિંગ.
ડિસમેન્ટલિંગ એટલે કે?
જેમ કોઈ એન્જિનિયર હોય ને, એ મશીનને ખોલે, એના પાર્ટ્સ અલગ કરે,
હા,
પણ એ તોડવા માટે નહીં, એ સમજવા માટે કે આ મશીન કામ કેવી રીતે કરે છે, એની રચના શું છે. બસ ડીકન્સ્ટ્રક્શન પણ એવું જ કરે છે. કોઈ વિચાર હોય, લખાણ હોય, સિસ્ટમ હોય, એની અંદરની રચના, એનો તર્ક, એના વિરોધાભાસ, એ ટકી કેવી રીતે રહ્યું છે, એ બધું સમજવાનો પ્રયાસ કરે છે. અર્થ કેવી રીતે બને છે એ પ્રક્રિયાને ખોલીને બતાવે છે.
સમજાયું. અને આ વિચાર આવ્યો ક્યાંથી? એના મૂળ ક્યાં છે? કયા ફિલોસોફર્સે આમાં ભાગ ભજવ્યો?
આમ તો આ વિચાર જાક્સ ડેરિડા નામના ફ્રેન્ચ ફિલોસોફર સાથે જોડાયેલો છે, પણ એના મૂળ ઘણા ઊંડા છે. પશ્ચિમી ફિલોસોફીમાં છેક પ્લેટોના સમયથી એક વાત ચાલી આવે છે, લોગોસેન્ટ્રિઝમ.
લોગોસેન્ટ્રિઝમ એ શું છે?
એટલે કે વાણી, સ્પીચ ને લેખન, રાઇટિંગ કરતાં વધુ મહત્વ આપવું, એમ માનવું કે બોલાયેલો શબ્દ વધુ જીવંત છે, વધુ સાચો છે, સત્યની વધુ નજીક છે, જ્યારે લખેલું તો ગૌણ છે, નકલ છે, કૃત્રિમ છે.
અચ્છા, એટલે એક જાતનો ભેદભાવ વાણી અને લેખન વચ્ચે.
હા, બરાબર. અને આ જ ડીકન્સ્ટ્રક્શનનો એક મુખ્ય મુદ્દો છે. આવા જે દ્વિગુણ વિરોધો છે ને, બાઇનરી ઓપોઝિશન્સ, એની તપાસ કરવી. ડેરિડાએ ભાષાશાસ્ત્રી ફર્ડિનાન્ડ ડી સોસુર પાસેથી પણ પ્રેરણા લીધી. સોસુરે કહ્યું હતું કે ભાષા તફાવતોની સિસ્ટમ છે.
એટલે
કે કોઈ શબ્દનો અર્થ એના પોતાનામાં નથી, પણ બીજા શબ્દોથી એ કેટલો જુદો છે એના પર આધાર રાખે છે. અને પછી માર્ટિન હાઇડેગરનો ડિસ્ટ્રક્શનનો વિચાર પણ હતો, જેનો અર્થ હતો ફિલોસોફીના ઇતિહાસનું વિવેચનાત્મક વિઘટન કરવું. ડેરિડાએ આ બધા વિચારોને ભેગા કરીને ભાષા અને અર્થ પર કેન્દ્રિત કર્યા.
ઓકે, તો હવે આ ડીકન્સ્ટ્રક્શન કરવું કેવી રીતે, એની રીત શું? ગેન્કેલ ક્યાં સાધનો કે ટૂલ્સની વાત કરે છે?
મુખ્યત્વે બે ત્રણ વસ્તુઓ પર ધ્યાન આપવાનું છે. પહેલું અને સૌથી અગત્યનું, દ્વિગુણ વિરોધો, એટલે કે બાઇનરી ઓપોઝિશન્સને ઓળખવા.
બાઇનરી ઓપોઝિશન્સ એટલે પેલી જોડીઓ, દિવસ રાત, સારું ખરાબ.
હા, એ જ. પુરુષ સ્ત્રી, પ્રકૃતિ સંસ્કૃતિ, માનવ મશીન, આપણી આખી વિચારસરણી આવી જોડીઓ પર ચાલે છે. ડીકન્સ્ટ્રક્શન કહે છે કે આ જોડીઓ ક્યારેય તટસ્થ નથી હોતી. એમાં હંમેશા એક પક્ષ બીજા કરતાં વધુ સારો, વધુ મહત્વનો, વધુ મૂળ ગણાય છે. જેમ હમણાં વાત કરી, વાણીને લેખન કરતાં વધુ મહત્વ અપાયો.
બરાબર. અને આ ઓળખ્યા પછી શું કરવાનું?
પછી બે સ્ટેપ આવે છે. પહેલું, ઉલટાવવું, રિવર્સલ. એટલે કે આ જે ઊંચ નીચનો ક્રમ છે, અધિક્રમ છે, એને કામચલાઉ ઉલટાવી દેવાનું. દાખલા તરીકે, દલીલ કરવી કે લેખન તો વાણી કરતાં વધુ સ્થાયી અને ચોક્કસ છે. પણ આટલું પૂરતું નથી. મુખ્ય કામ બીજું સ્ટેપ છે, વિસ્થાપન, ડિસ્પ્લેસમેન્ટ. એટલે કે આખા દ્વિગુણ વિરોધના તર્ક પર જ સવાલ ઉઠાવવો, એ બતાવવું કે આ બંને પક્ષો ખરેખર તો એકબીજા પર આધાર રાખે છે. વાણી અને લેખન, પ્રકૃતિ અને સંસ્કૃતિ, આ સાવ અલગ નથી, પણ એકબીજા સાથે ગૂંથાયેલા છે. એક વગર બીજાનો અર્થ જ અધૂરો છે.
અને પેલો શબ્દ જે બહુ સાંભળવા મળે છે, ડિફરન્સ, એને સહેલી રીતે સમજાવો ને.
અચ્છા, ડિફરન્સ આ ડેરિડાનો ખાસ બનાવેલો શબ્દ છે. એ બે અર્થોને એક સાથે લાવે છે. એક તો ભિન્ન હોવું, ટુ ડિફર, અને બીજું મુલતવી રાખવું, ટુ ડિફર. કેવી રીતે? જેમ સોસુરે કહ્યું, અર્થ તફાવતથી બને છે, બરાબર. લાલ એટલે શું? જે લીલું નથી, પીળું નથી, વગેરે. ડેરિડા એમાં ઉમેરે છે કે આ અર્થ ક્યારે પૂરેપૂરો હાજર નથી હોતો, એ હંમેશા મુલતવી રહે છે, આગળ ધકેલાતો રહે છે. તમે કોઈ એક શબ્દનો અર્થ શોધવા જાઓ શબ્દકોશમાં, તો એ તમને બીજા શબ્દો તરફ લઈ જાય, એ શબ્દો વળી ત્રીજા તરફ. આ સાંકળ કદી પૂરી જ નથી થતી. અર્થ ક્યારે સ્થિર નથી, આપણી પકડમાં નથી આવતો, એ હંમેશા થોડો અધૂરો રહે છે, થોડો ભવિષ્ય પર આધાર રાખે છે.
ઓહો, મતલબ કે કોઈ પણ વાતનો એકદમ ચોક્કસ છેલ્લો અર્થ શક્ય જ નથી. આ જ કારણ હશે કે લોકો એની ટીકા કરે છે.
બરાબર. અને ગંકેલ આ ટીકાઓની પણ વાત કરે છે. સૌથી સામાન્ય ટીકા એ જ છે કે ડીકન્સ્ટ્રક્શન એટલે શૂન્યવાદ, મતલબ કે કશાનો કોઈ અર્થ જ નથી.
હા,
પણ ગંકેલ કહે છે ના, એવું નથી. ડીકન્સ્ટ્રક્શન અર્થનો અભાવ નથી બતાવતું, પણ અર્થની અતિશયતા કે બહુલતા બતાવે છે. મતલબ અર્થનો અભાવ નથી, પણ અર્થ એટલો બધો છે, એટલી બધી શક્યતાઓ છે, ભાષા એટલી જટિલ અને લપસણી છે કે કોઈપણ લખાણ કે વિચારમાંથી એક કરતાં વધુ, ક્યારેક તો સાવ વિરોધાભાસી અર્થો પણ નીકળી શકે છે.
અને પહેલી વાત કે એ સાપેક્ષવાદ છે કે ગમે તે અર્થ કાઢ લેવાનો.
ગંકેલ એનો પણ ઇનકાર કરે છે. ડિકન્સ્ટ્રક્ટિવ વાંચન એ ખૂબ જ શિસ્તબદ્ધ પ્રક્રિયા છે. એ મૂળ લખાણ કે વિચાર પર જ આધાર રાખે છે. એ મન ફાવે તેવો અર્થ નથી. એ તો લખાણની અંદરના જ તર્ક, એના વિરોધાભાસ, એની છુપાયેલી ધારણાઓને બહાર લાવે છે.
અને પેલી ટીકા કે આ બધું તો ખાલી બુદ્ધિની રમત છે, એને રાજકારણ કે સમાજ સાથે શું લેવા દેવા.
આનો ગંકેળ સખત વિરોધ કરે છે. એ કહે છે કે ભાષા અને વિચારોમાં જે સત્તાના માળખા છુપાયેલા છે, જેમ કે પુરુષ સ્ત્રી, ગોરા કાળા, માનવ પ્રાણી, એને ઉજાગર કરીને ડિકન્સ્ટ્રક્શન ખૂબ જ રાજકીય અને નૈતિક કામ કરે છે.
કેવી રીતે?
એ આપણને સમજવામાં મદદ કરે છે કે કેવી રીતે ભાષા પોતે જ ભેદભાવ અને અન્યાયને ટકાવી રાખવામાં ભાગ ભજવે છે અને એને પડકારવા માટેના સાધનો પણ આપે છે. એટલે એ અરાજકીય તો બિલકુલ નથી.
હવે અહીંથી ગંકેલનું જે ખાસ યોગદાન છે એ શરૂ થાય છે, બરાબર? આ બધા વિચારોને ટેકનોલોજીની દુનિયામાં લઈ જવાનું, એ કેવી રીતે થાય છે?
હા, આ ભાગ ખરેખર બહુ જ રસપ્રદ છે. ગંકેલ ડિકન્સ્ટ્રક્શનને આપણા સમયના જે સળગતા પ્રશ્નો છે ને, એના પર લાગુ કરે છે. દાખલા તરીકે પેલો માનવ અને મશીન, હ્યુમન મશીન વચ્ચેનો વિરોધ.
હા, એઆઈ અને રોબોટ્સની વાત.
બરાબર. એઆઈ એટલું આગળ વધી રહ્યું છે, રોબોટ્સ એટલા સક્ષમ બની રહ્યા છે, તો હવે સવાલ એ નથી કે શું મશીન વિચારી શકે છે, પણ સવાલ એ છે કે આ માનવ અને મશીન વચ્ચેની જે ભેદરેખા આપણે દોરી છે, એ પોતે કેટલી ટકી શકે છે. વિચારો, જે વ્યક્તિના શરીરમાં પેસમેકર હોય કે બીજા કૃત્રિમ અંગો હોય, એ કેટલો માનવ ગણાય? અને એકદમ આધુનિક એઆઈ જે ભાષા વાપરે છે, કદાચ લાગણીઓ વ્યક્ત કરતું લાગે, એ કેટલું મશીન છે? ડિકન્સ્ટ્રક્શન આ ભેદરેખાની અસ્પષ્ટતા પર જ ધ્યાન દોરે છે.
અને આવું જ પેલું વાસ્તવિક અને આભાસી, રિયલ વર્ચ્યુઅલ માટે પણ કહી શકાય, ખરું ને?
ચોક્કસ. આપણે સામાન્ય રીતે રિયલ વર્લ્ડ અને વર્ચ્યુઅલ રિયાલિટી કે ઓનલાઈન વર્લ્ડને અલગ માનીએ છીએ, પણ આપણી ઓનલાઈન ઓળખ હોય, સોશિયલ મીડિયા પરના સંબંધો હોય, ઓનલાઈન ગેમ રમતા હોઈએ, શું એ અનુભવો વાસ્તવિક નથી?
એની અસર તો વાસ્તવિક જ પડે છે જીવન પર.
બસ એ જ. ગંકેલ કહે છે કે આભાસી એ વાસ્તવિકનું ખાલી પ્રતિબિંબ કે નકલ નથી, એ તો હવે વાસ્તવિકતાનું પૂરક બની ગયું છે. મતલબ કે એના વગર હવે વાસ્તવિકતા અધૂરી લાગે છે, અને એણે મૂળ વાસ્તવિકતાને જ બદલી નાખી છે.
આ બધું નીતિશાસ્ત્ર અને ન્યાય સાથે કેવી રીતે જોડાય છે? ડિકન્સ્ટ્રક્શનનો નૈતિક દ્રષ્ટિકોણ શું છે?
ગંકેલ ખાસ ભાર મૂટે છે કે ડિકન્સ્ટ્રક્શનનું હાર્દ નૈતિક છે. એ આપણને અન્ય, ધી અધર, પ્રત્યેની આપણી જવાબદારી વિશે વિચારવા મજબૂર કરે છે.
અન્ય એટલે કોણ?
આ અન્ય કોઈ બીજી વ્યક્તિ હોઈ શકે, બીજી સંસ્કૃતિ, બીજું લિંગ, જાતિ, પ્રજાતિ, અથવા તો પ્રાણી, પર્યાવરણ, કે પછી કદાચ ભવિષ્યમાં એઆઈ પણ. ડિકન્સ્ટ્રક્શન આપણને પૂછવા પ્રેરે છે કે આપણા વિચારો, આપણી ભાષા, આપણી ટેકનોલોજી એ આ અન્ય સાથેના સંબંધને કેવી રીતે અસર કરે છે. એમાં ક્યાંક અન્યાય કે ભેદભાવ તો નથી છુપાયેલો ને? એટલે આ ન્યાય અને જવાબદારીનો સવાલ બની જાય છે.
બરાબર. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા મુદ્દા યાદ રાખવા જેવા છે?
સૌથી પહેલો અને મુખ્ય મુદ્દો તો એ જ કે ડીકન્સ્ટ્રક્શન એટલે વિનાશ નહીં, પણ અર્થ કેવી રીતે બને છે એ સમજવાની એક સાવચેત, શિસ્તબદ્ધ રીત છે, એક પ્રકારનું ક્રિટિકલ રીડિંગ.
બીજું, પેલી દ્વિગુણ વિરોધોની વાત, આપણી વિચારસરણી જે બાઇનરી ઓપોઝિશન્સ પર ચાલે છે એ ક્યારેય તટસ્થ નથી, એમાં હંમેશા એક છુપાયેલો અધિક્રમ, એક પ્રકારની હિંસા હોય છે. ડિકન્સ્ટ્રક્શન એને ખોલીને બતાવે છે, આપણે રોજ જોઈએ છીએ ને સોશિયલ મીડિયા પર આપણે અને તેઓ કેવી રીતે થાય છે.
હા, બરાબર. ત્રીજું, પેલો ડિફરન્સનો વિચાર કે અર્થ ક્યારે સ્થિર નથી, છેલ્લો નથી, પૂરેપૂરો હાજર નથી, એ હંમેશા તફાવતો અને મુલતવી રહેવાની રમતમાં બનતો રહે છે. એનો મતલબ કે નવા અર્થઘટનો, નવી શક્યતાઓ માટે હંમેશા જગ્યા છે. જેમ કે જાહેરાતો સફળતાનો એક ચોક્કસ અર્થ બતાવે, પણ આપણે એને પડકારી શકીએ, બીજો અર્થ વિચારી શકીએ.
અને ચોથું, કે તે એક પોઝિટિવ અને નૈતિક પ્રથા છે, એ આપણને ભાષા અને વિચારો માટે વધુ જવાબદાર બનવાનું કહે છે. ખાસ કરીને જ્યારે આપણે એઆઈ જેવી શક્તિશાળી ટેકનોલોજી બનાવી રહ્યા છીએ, ત્યારે વિચારવું પડે કે આપણે એમાં કયા મૂલ્યો, કયા પૂર્વગ્રહો નાખી રહ્યા છીએ.
અને પાંચમો, અને કદાચ અત્યારના સમય માટે સૌથી અગત્યનો મુદ્દો, કે આ વિચાર ડિજિટલ યુગમાં ખૂબ જ સુસંગત છે. એઆઈ, વીઆર, ઇન્ટરનેટ, આ બધું આપણા જૂના ભેદભાવો, માનવ મશીન, વાસ્તવિક આભાસીને પડકારી રહ્યું છે. ડીકન્સ્ટ્રક્શન આપણને આ નવી દુનિયાને સમજવા અને એની સાથે નૈતિક રીતે કામ કરવા માટે જરૂરી વિચારવાના સાધનો આપે છે.
ગંકેલના પુસ્તકમાંથી અમુક યાદ રહી જાય એવા વિચારો કે કોટ્સ જેવા કયા મુદ્દા છે જે આ વાતને ટૂંકમાં સમજાવે?
પહેલું તો પેલી વ્યાખ્યા જ, ડીકન્સ્ટ્રક્શન વિનાશ નથી પણ વિઘટન છે. મશીનને તોડવા માટે નહીં, પણ તે કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે તેને ખોલવું, આ એની રચનાત્મકતા સ્પષ્ટ કરે છે.
હા, એ બહુ સરસ છે. બીજું,
ડિફરન્સ વિશે. શબ્દનો અર્થ શબ્દકોશમાં સ્થિર નથી, પણ તેને અન્ય શબ્દોથી અલગ પાડતા તફાવતોના જાળામાં છે. અને આ અર્થ ક્યારેય સંપૂર્ણ હાજર નથી, તે હંમેશા મુલતવી રહે છે. આ ભાષાની જે તરલતા છે, અર્થની અસ્થિરતા છે, એ બતાવે છે.
અને દ્વિગુણ વિરોધ વિશે.
દરેક દ્વિગુણ વિરોધ, પ્રકૃતિ સંસ્કૃતિ, માનવ મશીન, એક છુપાયેલ હિંસક અધિક્રમ છે. ડીકન્સ્ટ્રક્શનનું કામ આ હિંસાને ઉજાગર કરવાનું અને વિરોધના તર્ક પર જ પ્રશ્ન ઉઠાવવાનો છે. આ એના સામાજિક અને રાજકીય મહત્વ તરફ ઇશારો કરે છે.
બરાબર. અને છેલ્લું, ટેકનોલોજીવાળો.
હા, એ બહુ ધારદાર છે. પ્રશ્ન એ નથી કે એઆઈ ખરેખર વિચારી શકે છે કે કેમ. ડીકન્સ્ટ્રક્ટિવ અભિગમ પૂછે છે, માનવ અને મશીન વચ્ચેના દ્વિગુણ વિરોધે આપણી વિચારસરણીને કેવી રીતે ઘડી છે, અને જ્યારે ટેકનોલોજી આ ભેદરેખા તોડે છે ત્યારે કઈ નૈતિક જવાબદારીઓ ઊભી થાય છે. આ સીધો જ પ્રેક્ટિકલ અને એથિકલ સવાલ ઉઠાવે છે.
આ બધી વાતો તો બહુ ઊંડી લાગે છે, પણ રોજિંદા જીવનમાં આનો શું ઉપયોગ? આપણે સામાન્ય માણસના વિચારોને કેવી રીતે વાપરી શકીએ?
હા, ઘણું બધું કરી શકીએ. દાખલા તરીકે મીડિયા લિટરસી માટે, કોઈ ન્યૂઝ આર્ટિકલ વાંચો કે નેતાનું ભાષણ સાંભળો, તો પૂછો કે અહીં કયા બાઇનરી ઓપોઝિશન્સ વપરાયા છે. રાષ્ટ્રવાદી દેશદ્રોહી, વિકાસ પર્યાવરણ, કોને સારો અને કોને ખરાબ દેખાડાયો છે, કઈ વાત કહેવાઈ જ નથી.
હા, આ તો રોજ ઉપયોગી થાય એવું છે.
આપણી ડિજિટલ લાઈફને સમજવા માટે પણ, આપણી ઓનલાઈન ઓળખ અને ઓફલાઈન ઓળખ વચ્ચે શું સંબંધ છે, સોશિયલ મીડિયાના એલ્ગોરિધમ કેવી રીતે નક્કી કરે છે કે આપણને શું જોવાનું મળે, એ કયા પ્રકારની હાયરાર્કી બનાવી રહ્યું છે,
કામ કરવાની જગ્યાએ પણ વિચારી શકાય. પેલું વર્ક લાઈફ બેલેન્સ છે ને.
હા, એ પણ એક દ્વંદ્વ જ છે. કંપની જે મૂલ્યોની મોટી મોટી વાતો કરે છે અને હકીકતમાં જે કરે છે એમાં શું ફેર છે, આ બધું ડીકન્સ્ટ્રક્ટિવ રીતે જોઈ શકાય.
અને સામાજિક ન્યાય માટે તો આ બહુ જ પાવરફુલ સાધન છે. જાતિ, લિંગ, ધર્મના આધારે જે ભેદભાવો છે એને ટકાવી રાખતી ભાષા અને વિચારોને ઓળખવા અને એને તોડવા માટે આ મદદ કરી શકે છે. જેમ કે કાનૂની અને ગેરકાનૂની સ્થળાંતરિત જેવા શબ્દો કેવી રીતે અમુક લોકોને બાકાત રાખે છે એ વિચારી શકાય.
અને છેલ્લે, આપણા પોતાના માટે પણ, આપણી પોતાની માન્યતાઓ, આપણા પૂર્વગ્રહો, જેમ કે સફળતા એટલે શું, નિષ્ફળતા એટલે શું, તર્કસંગત હોવું એટલે શું, ભાવનાત્મક હોવું એટલે શું, આ દ્વંદ્વો આપણને ક્યાંક બાંધી તો નથી રાખતે ને?
ખરેખર આ પુસ્તક અને આ વિચાર આપણને બધી બાજુથી વિચારતા કરી મૂકે એવા છે. આખી ચર્ચા પછી તમને વ્યક્તિગત રીતે શું શીખવા મળ્યું, કે કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ?
મને તો એ વાત બહુ ગમી કે ડીકન્સ્ટ્રક્શન, જેનું નામ જ આમ થોડું નેગેટિવ જેવું લાગે, તે ખરેખર કેટલી રચનાત્મક અને જવાબદારીપૂર્વકની વિચાર પદ્ધતિ છે. એ તોડવા કરતાં વધુ સારી રીતે સમજવા પર ભાર મૂકે છે. એક રીતે આપણને વધુ જાગૃત, વધુ સજાગ બનાવે છે.
અને મારા માટે ગંકેલે જે રીતે આ જૂના ઊંડા ફિલોસોફિકલ વિચારને આજની ટેકનોલોજી સાથે જોડ્યો છે ને, એ કમાલનું છે. એ યાદ અપાવે છે કે ફિલોસોફી કંઈ મ્યુઝિયમમાં મૂઠી દેવાની વસ્તુ નથી, પણ એ તો વર્તમાન અને ભવિષ્યના પડકારોને સમજવા માટેનું એક જીવન સાધન છે. ખાસ કરીને પેલી માનવ મશીનને વાસ્તવિક આભાસી પરની એમની ચર્ચા બહુ જ સમયસરની લાગે છે.
ટૂંકમાં કહીએ તો ડિકન્સ્ટ્રક્શન આપણને શીખવે છે કે દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટ નથી. એ આપણને ગ્રે એરિયામાં વિચારતા શીખવે છે, આપણી ધારણાઓ પર સવાલ ઉઠાવતા શીખવે છે, અને અર્થ કેવી રીતે બને છે અને એની શું અસર થાય છે એના વિશે વધુ ઊંડાણથી વિચારવા પ્રેરે છે.
અને કદાચ આજના આ જટિલ સમયમાં તૈયાર જવાબો મેળવવા કરતાં વધુ સારા સવાલો પૂછી શકવા એ વધુ અગત્યનું છે. ગંખેલનું પુસ્તક આપણને એ જ દિશામાં લઈ જાય છે.
હા, અને એક અંતિમ વિચાર, આપણે જે ટેકનોલોજી બનાવી રહ્યા છીએ, જે સમાજ રચી રહ્યા છીએ, તેમાં અજાણતા કયા નવા અધિક્રમો અને પૂર્વગ્રહો સ્થાપિત કરી રહ્યા છીએ જેને કદાચ ભવિષ્યમાં કોઈકે ડિકન્સ્ટ્રક્ટ કરવા પડશે. આ પ્રશ્ન આપણને સૌને વિચારતા રહેવા માટે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.